તારીખ 19/4/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 570 અને 518 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 302.
ક્રમબદ્ધ પર્યાયના વિષય પર, એ સિદ્ધાંત પર એક નાનો ટુકડો છે, થોડી વાત ચાલી છે. ત્રીજી નીતિમાં એમ કહે છે કે ક્રમબદ્ધ એ પરમ સત્ય છે, પર્યાયનું ક્રમબદ્ધ પણ એ પરમ સત્ય છે. આ વિશ્વમાં જેટલું સર્વજ્ઞ પણ પરમ સત્ય છે, તેટલું પરમ સત્ય એ સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું પર્યાયનું ક્રમબદ્ધ પણ એટલું જ પરમ સત્ય છે. કેમ કે અનાદિ અનંત સર્વદ્રવ્યોની પર્યાયના ક્રમની નિયમિતતા એ કેવળ જ્ઞાનનો વિષય થયો છે. તેથી જો કેવળ જ્ઞાનને સ્વીકારવામાં આવે તો પર્યાયની ક્રમ નિયમિતતા નહીં સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી. તેથી ક્રમબદ્ધ એ પરમ સત્ય છે. જે કાળ જે થવાનું છે તે જ થશે, એ ક્રમબદ્ધનો અર્થ છે. ક્રમબદ્ધ એટલે શું? કે જે કાળમાં જે દ્રવ્યની જે પર્યાય જે પ્રકારની થવાની, તે કાળમાં તે દ્રવ્યની તે જ પ્રકારની પર્યાય થવાની, તેમાં કિંચિત માત્ર ફેરફાર ન થાય, એ ક્રમ છે. એ બદ્ધ નામ બંધાયેલો છે, એ ક્રમ છે, એ ન ફરી શકે એવો છે. તેથી એમ કહ્યું કે જે કાળે જે થવાનું તે જ થશે, તે થશે, અથવા કદાચિત વા બીજું પણ થશે, એમ ત્રણ કાળમાં બનતું નથી. એક સમયમાં જાણી લઈએ છે. હા, અને કેવળ જ્ઞાન ઉપરથી સિદ્ધ થયેલો ન્યાય છે. જો સર્વજ્ઞને સ્વીકારવામાં આવે તો એ જ્ઞાનના વિષયને પણ સ્વીકારવો જ રહ્યો, નહીતર સર્વજ્ઞ પણ કોઈ રીતે સાબિત થતું નથી. સર્વજ્ઞ સર્વનું જેમાં જાણવું થાય છે, કેટલા કાળમાં થાય છે કે જ્યારે થાય છે ત્યારે નહીં, થઈ ગયેલું અને નહીં થયેલું અને વર્તમાનમાં થતું રહેલું, તે સર્વને એક જ સમયમાં વર્તમાનમાં જેમાં જાણવું થાય છે, તે પણ તે જ્ઞાનીઓની સન્મુખ થયા વિના જાણવું થાય છે, પૂરેપૂરા અંતર્મુખ રહેતા એ જાણવું થાય છે, એવા સાતિશય કેવળ જ્ઞાનમાં સર્વ પર્યાયો સર્વકાળની વિશે ક્યારે ક્યારે કેમ કેમ થવાની, કેવા કેવા પ્રકારે થવાની તે જણાઈ આવે છે.
બરાબર.
જાણવા માટેનો કોઈ તે જાણવા સંબંધીનો તે જ્ઞેયો પ્રત્યેનો કોઈ પ્રયત્ન અને ઉપયોગની દિશા નહીં હોવા છતાં સહજપણે નિરવશેષ અંતર્મુખ રહીને ઉપયોગ પરિણમતો હોવા છતાં સકળ વિમળ એવા કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞેયો સર્વ પર્યાયો સહિત જણાઈ જાય છે, એવું કેવળ જ્ઞાનનું સાતિશય પણ છે. એવો સર્વજ્ઞ સ્વભાવ છે, એનો સ્વીકાર થયો, એ પરમ સત્યનો સ્વીકાર થયો. જો બારમાં એ રીતે પરમ સત્યના સ્વીકાર સુધી જીવ આવ્યો તો અંતરંગ જે પરમ સત્ય છે એના સ્વીકાર થવાનો પણ અવકાશ ત્યાં ખુલ્યો, નહીતર એ અવકાશ નહોતો. જ્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ આ જીવ પરિણમે છે અને એની જગતના કાર્યો કરવાનું કર્તૃત્વ ઊભું છે, ત્યાં સુધી એ જીવ જેમ થવાનું છે એમ થવા સંબંધીમાં સ્વીકાર કરે છે કે કેમ, આ સવાલ છે.
બરાબર.
જો એમ સ્વીકાર કરે છે તો એને અંતરસત્તા સ્વીકાર કરવાનો અવકાશ છે. જો એમ સ્વીકાર કરતો નથી તો એને અંતરસત્ત સર્વજ્ઞ સ્વભાવ પોતાનો એને પણ એ સ્વીકારી નહીં શકે. જો બુદ્ધિપૂર્વક એને દખલ છે તો, નહીં તો એવો તર્ક કાઢે કે 30 ઇંચને ક્યાં ક્રમબદ્ધની ખબર પડે છે, પણ એને બુદ્ધિપૂર્વક ની એ દખલ પણ નથી. ન્યાયો તો હજારો ગમે છે, જેને જે ન્યાયની દખલ હોય એટલે અન્યાયરૂપ પરિણમન હોય, એને તો એ પરિણમન ન્યાયરૂપ થવું રહ્યું, ન હોય એને માટે પ્રશ્ન નથી. જેને આડખીલી નથી એને આડખીલી કાઢવાનો પ્રશ્ન નથી, જેને આડખીલી ઊભી થઈ એને કાઢવી જોઈએ એમ ન્યાય છે. દિગંબર કે શ્વેતાંબર કે અન્ય મતી, જેને બુદ્ધિપૂર્વક અવળું વિચાર્યું છે એને સવળું વિચારે છૂટકો છે. એમને મેં અવળું વિચારેલું રહી જાય, કેમ કે એ તો ઉપયોગનો લબ્ધ થાય છે, એમને રહી જાય એના લબ્ધમાં અને એને પાછો શુદ્ધ પરિણમન પ્રગટ થઈ જાય, એવું ત્રણ કાળમાં કદી બનતું
નથી.
કાઢવા જ પડે, બીજો રસ્તો નહીં. જી, એટલે જે જે પ્રકારે પરિણમન થાય છે તે તે પ્રકારના પરિણમનના સંસ્કાર રહી જાય છે. જીવને લબ્ધ એટલે પ્રાપ્ત થયેલો એવો અભિપ્રાય ને એવો ભાવ એને પ્રાપ્ત કર્યો છે, ઉપયોગાત્મક પણ એને એને એનો વ્યવહાર કર્યો છે, ઉપયોગ કર્યો છે, એનો વ્યાપાર કર્યો છે, એ વ્યાપાર છે એનું લબ્ધ થાય છે. અને એ લબ્ધને જેટલું ઊંધું લબ્ધ છે એ બધું સવળા અભિપ્રાય અને સવળા પરિણમનથી ટાળવું પડે છે. વિચારપૂર્વક હોય તો વિચારપૂર્વકથી ટાળવું પડે છે, એમને એમ જીલાણું હોય તો એમને એમ ટાળવું પડે છે. અનેક પ્રકાર છે એની અંદર વિવિધ. જે કાળે જે થવાનું છે તે જ થશે, તેને ઇન્દ્ર નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. ઇન્દ્ર એટલે દેવોનો, દેવોમાં પુણ્યશાળી જીવ છે કે જેની ઈચ્છા પ્રમાણે અનેક કાર્યો થતા જોવામાં આવે છે. નરેન્દ્ર કે જે મનુષ્યોમાં પુણ્યશાળી જીવ છે કે જેની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે અનેક કાર્યો થતા જોવામાં આવે છે, એ પણ એમાં ફેરફાર ન કરી શકે. જિનેન્દ્ર કે જેમને ઈચ્છા નથી, આ બે તો ઈચ્છા વાળા જીવો છે. જિનેન્દ્ર કે જેમને ઈચ્છા નથી છતાં ત્રણેય લોકના ઇન્દ્રો, 100 ઇન્દ્રો જેને પૂજે છે અને 3 લોકના નાથ જે કહેવાય છે, એમને તો ઈચ્છા જ નથી, પોતે પરિપૂર્ણ વિતરાગ છે. તેથી તેઓ તો કાંઈ ફેરવવાની ઈચ્છા ધરાવતા નથી કે પ્રયત્ન એમનો હોતો નથી બહારમાં. એ તો અરવિંદ દશામાં છેલ્લા શુક્ર ધ્યાનના પાયામાં છે, એટલે પૂરેપૂરું ધ્યાન એમને વર્તે છે, એમને તો ફેરવવાનો પ્રશ્ન પણ રહેતો નથી.
કદાચ ઈચ્છા થાય તો,
પણ એ તો એક તર્ક છે કે એ પણ ફેરવી શકે નહીં. કોઈ કુતર્ક કરે કે એમની સર્વશક્તિ પ્રગટ થઈ ગઈ છે તો ક્યાંક તો ફેરફાર કરે કે ન કરે, એ પણ ફેરફાર ન કરે. અન્યમતિમાં બીજાના ભગવાન એના ભક્તને બચાવે તો આ જીનેન્દ્ર ન બચાવે કે કોઈ પ્રશ્ન નથી. પુરુષાર્થ પોતાના શુદ્ધાત્માને પહેલા નિર્ણયમાં લેવાનો પુરુષાર્થ કરવો, પછી અંતરમાં એકાગ્ર થવાનો એને અવલંબવાનો પુરુષાર્થ કરવો. પુરુષાર્થ એટલે પરિણમનમાં ઉત્પન્ન થતો વેગ, આવેગ, જેને આવેગ કહે છે, જોર. એ જોર આત્મા પ્રત્યે હોય કે હું ત્રિકાળ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છું, ચૈતન્ય સ્વભાવ છું, ચિત્ત સ્વભાવ છું, એવું જે પોતાના સ્વરૂપ વિષયક શ્રદ્ધા જ્ઞાનનું જોર થાય એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એ તો બધો ઊંધો પુરુષાર્થ છે, સવરો નથી. પણ જે પુરુષાર્થ પરિણમતા કર્મ બંધાય અને જન્મ મરણ થાય એને પુરુષાર્થ કહેવાને બદલે કુપુરુષાર્થ, ઊંધો પુરુષાર્થ કહેવો જોઈએ. અહીંયા તો એટલો પ્રશ્ન છે કે એ ફેરફાર કરી દે છે, એટલો સવાલ છે. જ્યાં ક્રમબદ્ધનો વિષય ચાલે છે ત્યાં એટલો જ પ્રશ્ન છે કે શું એ ફેરફાર કરે છે. એના જન્મ મરણ થવાના હતા ને ત્રાટાળ્યા, કે એ તો કોઈ પ્રશ્ન નથી. વિષયનું અનુસંધાન છે ત્યાં સુધી. ઇન્દ્ર નરેન્દ્ર કે જિનેન્દ્ર, કોઈ પણ જીવ કે કોઈ પણ અજીવ, એક પરમાણુથી માંડીને કોઈ પણ દ્રવ્યમાં, કોઈ પણ અવસ્થામાં કિંચિત માત્ર કોઈથી કોઈનો ફેરફાર થઈ શકવો અશક્ય છે, શક્ય જ નથી. કેમ કે જ્યારે પદાર્થો જ ભિન્ન ભિન્ન છે અને દરેક પદાર્થ પોતાના અનંત ગુણધર્મને સંગ્રહીને જ્યાં બેઠો છે અને એ પોતાના ગુણધર્મ અનુસાર પોતે સ્વયં પોતાની શક્તિથી જ પરિણમન કરી રહ્યો છે, ત્યાં બીજાને કાંઈ કરવું એ તો સવાલ જ નથી.
બરાબર,
બીજાને કાંઈ કરવું એ તો સવાલ નથી. પણ ગુરુદેવ પ્રશ્ન બે કરતા કે જે પરિણમે છે એને નવો કોણ પરિણમાવે, અને જે ન પરિણમી શકે એને પરિણમાવી કોણ શકે, એટલે એ પ્રશ્ન જ સ્થાને છે. પક્ષઘાત થઈ ગયો હોય અને ઈચ્છા થાય તો બે ન આવ્યા, બે ન આવ્યો તો એ પોતાને કારણે બે ન આવ્યા.
પોતાના
શરીર માંદું હતું એટલે આત્મા ન આવ્યો કે એમ નથી? આત્માની શક્તિ હતી ને શરીર માંદું હતું એટલે અટકવું પડ્યું કે એમ? પણ
બંને સ્વતંત્ર,
બંને સ્વતંત્ર, બિલકુલ બંને સ્વતંત્ર છે. એ બંને પદાર્થોની સ્વતંત્રતા એ પણ સ્વીકારવા માટે એને વિચાર જ્ઞાનને એટલું સવળું કરવું પડે. વિચાર જ્ઞાન અવળું હોય તો સવળું કરવું પડે. પણ આ તો, આ તો વિષય જ અલૌકિક છે ને, આ ક્યાં લૌકિક વિષય છે? લૌકિક રીતે પરિણમતા આ જીવને અનંતકાળ ગયો અને એ અનંતકાળમાં એના ફળમાં એને જન્મ મરણ ક્રિયા કર્યું. હવે છૂટવા માટેનું પ્રકરણ નવું ખુલ્યું છે, ગુરુ કૃપાથી છૂટવા માટે નવું પ્રકરણ ખુલ્યું છે. હિત કરવું હોય એને સત્યને વળગવું જોઈએ, બીજો રસ્તો નથી. ક્રમબદ્ધમાં જ્ઞાયકપણું અથવા અકર્તાપણું સિદ્ધ કરે છે. મૂળ શબ્દ તો એટલો છે કે ક્રમબદ્ધમાં અકર્તાપણું સિદ્ધ કરે છે. એ કર્તાપણું નહીં તે નાસ્તિક છે, અસ્થિથી કામ સ્વામી છે. ક્રમબદ્ધમાં જ્ઞાયક પણ સિદ્ધ કરે છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં કહેવા ધારેલી મુખ્ય વાત છે તે આત્માનું જ્ઞાયકપણું છે અથવા અકર્તાપણું છે, બે એક જ સિક્કાની બે બાજુ છે. એટલે ક્રમબદ્ધ પર્યાયમાં ક્રમબદ્ધ પર્યાયની વાત કરી છે, પણ ખરેખર કહેવા ધારેલી વાત તો આ છે, સિદ્ધ કરવાની વાત તો એ છે કે આત્મા જ્ઞાયક છે, એને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો આ વિષય છે. આત્મા જે સર્વ વિશુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, વિતરાગ ભાવે એનું જ્ઞાન થાય એવો એનો સ્વભાવ છે, એ સ્વભાવને સિદ્ધ કરવાનો જે અધિકાર છે એના પેટામાં આ વિષય નાખેલો છે. અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન, અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન. સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે જ્ઞાતા દ્રષ્ટા રૂપ પરિણમેલું અવિકારી જ્ઞાન, વિતરાગી જ્ઞાન, તેને સર્વ વિશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. ક્રમબદ્ધમાં જ્ઞાયકપણું એટલે અકર્તાપણું સિદ્ધ કરે છે. એટલે આત્મા જ્ઞાયક છે, અને આત્મા જ્ઞાયક છે એમ અંતર પરિણમન જ્ઞાયક ભાવે જે કહે છે, જ્ઞાયકને જ્ઞાયકપણે જે અનુભવે છે, એટલે પોતાને જે જ્ઞાયકપણે અનુભવે છે એને પર્યાયની ક્રમબદ્ધતાનો, એટલે કોઈ પણ પર્યાયમાં ફેરફાર નહીં કરવાનો એને પરિણમનમાં ભાવ ઉત્પન્ન થઈ આવે છે. સ્વપર પર્યાયમાં કર્તૃત્વનો અભાવ એને ઉત્પન્ન થઈ આવે છે, અને એ તો નાસ્તિથી થયું, અસ્થિથી એને માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણાનો ભાવ ઉત્પન્ન થઈ આવે છે. કેમ કે હું જ્ઞાયક છું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, એવું એના શ્રદ્ધા જ્ઞાનમાં સ્વરૂપ પ્રત્યે પરિણમન પ્રવર્તે છે. ક્રમબદ્ધમાં જ્ઞાયકપણું એટલે અકર્તાપણું સિદ્ધ કરે છે. આના સંસ્કાર પાડ્યા હશે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સંકેત પામશે. શું કહે છે કે આવું જે જ્ઞાયક ભાવના સંસ્કાર જેને પાડ્યા હશે, એમ કે અહીંયા કોઈ એમ કે પરિણમન ન થાય તો આ વાત પરિણમન ન થાય ત્યાં સુધી તો કઈ કરવાની વાત રહેશે કે નહીં. જે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા એને ક્રમબદ્ધ, પણ જે અમે જે જ્ઞાતા દ્રષ્ટા નથી થયા એને તો ક્રમબદ્ધ ક્યાંથી હોય, માટે એને તો કઈ કરવાનું ખરું કે નહીં. એને આ સંસ્કાર પાડવા, અનુભવ ન થાય તો આ જ વિષયને, આ વિષય એને રૂચે અંદરમાં તો એને સંસ્કાર પડે, તે પણ એને અતિશયપણે રૂચે ત્યારે સંસ્કાર પડે. સામાન્ય રૂચે ત્યાં સુધી તો સંસ્કાર પડતા નથી. સામાન્ય રૂચિથી તો અનેક સાંભળે છે, પણ એ રીતે બધાને કાંઈ સંસ્કાર પડતા નથી. પણ આ વિષયની અતિશય રૂચિ થઈ આવે, એવો આવો અલૌકિક વિષય છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, આ જ સત્ય છે, આ જ પરમ સત્ય છે, એવું જેને અતિશયપણે અંદરમાં રૂચે ભલે અનુભવ ન થાય, એને એમ કહે છે કે જો સંસ્કાર એના એ રીતે પાડ્યા હશે અથવા પડ્યા હશે, તેને અહીંયા સંકિત નહીં થયું હોય તો અહીંથી સ્વર્ગમાં જશે ને ત્યાં સંકિત પામશે, અથવા આ પછીના કોઈ પણ ભવમાં જશે ને ત્યાં એ સંસ્કાર હશે, તો પૂર્વ સંસ્કારને વશપણે એનો પુરુષાર્થ જાગ્રત થઈને એને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એ સંસ્કાર પડે છે, જે સંસ્કાર સમ્યક દર્શનને નિમિત્ત થાય છે એને સંસ્કાર પડે છે એમ કહે છે. એ સંસ્કાર પડવા એ પણ એક અસાધારણ અને અપૂર્વ કાર્ય છે. જેમ સમ્યક દર્શન અપૂર્વ કાર્ય છે, એમ એ સમ્યક દર્શનને લાયક સંસ્કાર પડવા એ પણ અપૂર્વ કાર્ય છે. એવું પણ પૂર્વે કદી જીવને થયું નથી. જો થયું હોત તો એના ફળમાં એને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું હોત. એ પણ એક વિશિષ્ટ કાર્ય છે એ શ્રીમદજીએ તો ત્યાં સુધી લીધું છે કે આવા સંસ્કાર જેને પીડ્યા હશે એટલે જેને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે નિર્ણયમાં એ સમ્યક દર્શન પામીને કદાચ રમી જશે તો પણ પાછો સમ્યક દર્શન પામશે એનું કારણ આ પૂર્વ સંસ્કાર છે. એટલું બધું એ પૂર્વ સંસ્કારનું મહત્વ એમણે લીધું છે જ્ઞાનમાં, સમજાવ્યું છે, પ્રસિદ્ધ કર્યું છે. ચૈત્રવદ પાંચમ ત્રાસી વર્ષ થયા ચૌત્રવદ પાંચમ રાજચંદ્રજી નો આજે દેહ રાજકોટમાં રાજકોટની બક્ષીશેરી છે ત્યાં એક મકાનમાં રહેતા હતા. બે વર્ષે ત્યાં જે જગ્યાએ એમણે દેહ છોડ્યો ત્યાં પછી રાજકોટના સ્મશાનમાં છેલ્લો અગ્નિ સંસ્કાર થયો ત્યાં સમાધિ મંદિર આજે બંધાયેલું છે. આજે ઘણા ત્યાં જઈને ભક્તિ કરે છે. મોટા મોટા અક્ષર ત્યાં સ્મશાનમાં નથી પ્રતિમા ભગવાનની હોય પણ નહીં ત્યાં નથી ત્યાં કોઈ શાસ્ત્ર. પછી ગુરુ કહીએ તો આ તો ગ્રહસ્થી હતા, ગ્રસ્ત દશામાં હતા ને, છતાં ત્યાં જઈને ભક્તિ કરવામાં આવે છે. ગુરુદેવ પણ જતા, ગુરુદેવ પણ એ સ્મશાન રાજકોટનો વિહાર હોય ને એ દિવસોમાં ત્યાં હોય તો આપણું આખું મંડળ ત્યાં જતું, ગુરુદેવ ને સાથે આપણું આખું મંડળ ત્યાં જતું, ત્યાં ભક્તિ કરતા. એટલું સમીપ સમયવર્તી જ્ઞાની પ્રત્યે બહુમાન આવે છે. કેમ કે ભલે એ તો ભૂતકાળમાં પરોક્ષ થઈ ગયા, વર્તમાનના મુમુક્ષુ માટે પરોક્ષ થઈ ગયા, પણ સમીપ સમયવર્તી છે, તાજા વચનો છે. વર્તમાનના વર્તમાન યોગ્યતા ધરાવનાર જીવો પ્રત્યેના એમના હિત વચનો છે અને અનેક જીવોના જેના નિમિત્તે જીવન ફરી ગયા છે, અનેક જીવોના જીવન ફરી ગયા છે. શ્રીમદજીના પરિચયમાં તો થોડા લોકો આવ્યા, ગુરુદેવના પરિચયમાં આવ્યા એટલા લોકો એમના પરિચયમાં સંખ્યાએ નથી આવ્યા, પણ ત્યાર પછી એમના સાહિત્યથી ને એમના વચનોથી અનેક જીવોના જીવનમાં ફેરફાર થયો છે. એમના વર્ગ બહુ બહોળો વર્ગ છે. આ જીવન નાઇરોબીમાં, લંડનમાં, અમેરિકામાં, વિદેશમાં પણ બહુ બહોળો વર્ગ છે એને સ્વીકારનારો. કોઈ કેટલું સમજે છે એ વ્યક્તિગત વિષય છે, પણ નાની તરીકે એમને સ્વીકારે છે અને એમનું બહુમાન કરે છે. પછી અણસમજણથી કરે તો એકનું કરે ને બીજાનું ન કરે એવો ગોટો થાય, પણ એ અણસમજણનો પ્રકાર છે. બે કરતા પણ અને જ્ઞાયક પણ વિરુદ્ધ છે, પરસ્પર વિરુદ્ધ છે. એક સમયની સ્વપર પર્યાયોનું કર્તૃત્વ છે તે જ્ઞાતા દ્રષ્ટા પરિણમનથી વિરુદ્ધ છે. જે કાંઈ જ્ઞાનીને કરવાનો ભાવ દેખાય છે તે પોતાના અભિપ્રાયથી અને શ્રદ્ધાથી વિરુદ્ધ ચાલતો દોષિત ભાવ છે કે જેનો એમને નિષેધ વર્તે છે. નહીતર એ તર્ક કરે કે જ્ઞાની પણ આમ કરતા જોવામાં આવે છે કે એમનો એને એ તે ભાવોનો એમનો શ્રદ્ધા જ્ઞાન નિષેધ કરે છે. એ નિષેધ કરે છે એવું જે એમનું અંતરંગ પરિણમન છે તે અનુસરવા યોગ્ય છે, તેમના દૂષિત પરિણામો અનુસરવા યોગ્ય નથી. એ કંવદના સિદ્ધાંતનું મહત્વ બતાવતા એને પરમ સત્ય અહીંયા કહ્યું છે, અને એ સત્યના સંસ્કાર પડે તો એને વર્તમાનમાં સંકિત થાય તો ભવાંતરમાં પણ સંકિત થવાનો અવકાશ છે, એ વાત પણ અહીંયા જોરથી ગુરુદેવે સ્થાપી છે. 517 થયું, 518 એ જ વિષય છે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે એક બાજુ આપ પર્યાય ક્રમબદ્ધ કહો છો એટલે ન ફરે એવી કહો છો, બીજી બાજુ આપના ઉપદેશમાં એવી વાત આવે છે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવ અને દ્રય ઉપર દ્રષ્ટિ મૂક એમ આવે છે. આ વ્યાપ બે ઉપદેશની આ બે વાત અમને પરસ્પર વિરુદ્ધ લાગે. બહુ સારો પ્રશ્ન ઉઠાવ્યો છે. ક્રમબદ્ધનો સિદ્ધાંત અનુભવ ગોચર કરવા માટે આ પ્રશ્નની જગ્યાએ આ સ્થાનમાં ઘણી સૂક્ષ્મતા ધરાવે છે. આ વિશે અહીંયા ઘણો સૂક્ષ્મ છે. કેવી રીતે કે ક્રમબદ્ધ પર્યાય સમજતા એમ સમજાય છે કે જો સર્વજ્ઞના જ્ઞાનમાં આ જીવનું પણ પર્યાયનું ક્રમબદ્ધપણું જ્ઞાનમાં આવ્યું છે તો આ જીવને પણ જ્યારે જે જે પર્યાય થવાની ત્યારે તે તે પર્યાય થવાની. તો અત્યારે મારે મને સમ્યક દર્શન નથી અને મને સમ્યક દર્શન જોઈએ, મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એનો શું આ પ્રશ્ન થાય છે. પણ જો ખરેખર પર્યાયનું ક્રમભેરપણું ખરેખર સ્વીકારવામાં આવે તો સમ્યક દર્શનથી જીવ વંચિત રહી જાય એમ બધો. એટલે એ પ્રશ્ન જ્યાં થાય છે ત્યાં એ અસ્થાને પ્રશ્ન થાય છે, ત્યાં તકલીફ ક્યાં પડે છે કે બુદ્ધિથી તો માન્ય કર્યું પર્યાયનું ક્રમબદ્ધપણું, અમે બુદ્ધિથી તો માન્ય કર્યું પણ સાથે સાથે અમારી બુદ્ધિમાં એમ પણ આવે છે કે અમારે સમ્યક દર્શન સંબંધિત પુરુષાર્થ કરવાનો બાકી છે, અમારે સમ્યક દર્શન કરવા માટે દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉપાડીને દ્રષ્ટિ દ્રવ ઉપર કરવી યોગ્ય છે. તો આ જે કરવું એ પાછું ઊભું રહ્યું અને અહીંયા અકર્તાપણાનો સિદ્ધાંત ગ્રહણ કરવો એ જે પરસ્પર વિરુદ્ધ વાત છે એ અંદરમાં ટકરાય છે.
બરોબર.
એટલે આ જે અથડામણ છે વિચારની સિદ્ધાંતની પરસ્પર વિરુદ્ધતાની જે અથડામણ છે એનું સમાધાન કરવું એ જરા વિષય સૂક્ષ્મ થઈ જાય છે. જેને પોતાને અંદરમાં પરિણમવું છે એને કોઈ વાર આવી તકલીફ અંતરંગમાં ઊભી થઈ જાય છે. એ વિશે અહીંયા પ્રશ્નકારે પોતાના પ્રશ્નમાં છેડ્યો છે એનું અહીંયા સમાધાન કરો. એમાં શું થાય છે કે અયથાર્થપણે એ સિદ્ધાંતનું ગ્રહણ થયું હોય ત્યાં એ આત્મિક પુરુષાર્થના વિષયમાં હીન થાય, પણ જ્યાં જ્યાં એને પોતાને આવશ્યકતા લાગે ત્યાં ત્યાં એ પોતે પુરુષાર્થમાં ઉત્સુક જોવામાં આવે છે. તે જીવ ત્યાં પોતે ઉત્સુક જોવામાં આવે છે. તો એણે એ સિદ્ધાંતને ત્યાં કેમ ન ગ્રહણ કર્યો આ પ્રશ્ન છે અમારો. જો એને સિદ્ધાંત ગ્રહણ કર્યો હોય તો સર્વત્ર એને ગ્રહણ કરવો જોઈએ, પણ તરસ લાગીને પાણી પીવાનો પુરુષાર્થ કરવો છે, પાણી મેળવવાનો પુરુષાર્થ કરવો છે તો ત્યાં ક્રમબદ્ધ કરીને બેસી નથી રહેતો પુરુષાર્થહીન થઈને. ત્યાં ઉત્સુક થાય છે, તત્પર થાય છે તે કાર્ય કરવા માટે. અને આત્માનું સમ્યક દર્શન પ્રાપ્ત કરવું તો એને એ સિદ્ધાંતને ફાવતો પકડ્યો છે, પોતાને ફાવે તેમ સ્વીકાર્યો છે. સિદ્ધાંતને સિદ્ધાંતની રીતે નથી સ્વીકાર્યો, પણ પોતાને ફાવે તેમ સ્વીકાર્યો છે. તો એ કઈ ખરેખર એને સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે એમ તો કહી શકાય
નહીં.
એને એ સિદ્ધાંતને વિકૃત રીતે સ્વીકારીને પોતાનું અહિત કર્યું છે એમ સમજવું જોઈએ. એવા જીવની તો અહીંયા વાત લેતા નથી. જ્યારે દૂષિત પર્યાય કરે છે એમાં ઉત્સુકતા વાપરે છે, ગુણ તો એને પ્રગટ થયા નથી. હવે એને દૂષિત પર્યાયો, તે દૂષિત પર્યાયમાં એ તત્પર જોવામાં આવે છે, ઉદ્યમવંત જોવામાં આવે છે, પુરુષાર્થવંત જોવામાં આવે છે. એમ બતાવે છે કે એને સિદ્ધાંતને ત્યાં લાગુ કરવા એ માગતો નથી. જ્યાં પોતાના હિતની વાત આવે છે ત્યાં સિદ્ધાંતની ઓથ લે છે અને હિત કરતો નથી, અને જ્યાં અહિતની વાત આવે છે ત્યાં સિદ્ધાંતને અવગણીને અહિત કરવા લાગી જાય છે. એને સિદ્ધાંત ક્યાં પકડ્યો? એને સિદ્ધાંત તો એને ગ્રહણ કર્યો નથી. એ તો ચોખ્ખે ચોખ્ખો સ્વચ્છંદી છે, એને તો એ સિદ્ધાંતથી સ્વચ્છંદને પકડ્યો છે અને પોતાનું અહિત કર્યું છે. અને જ્ઞાની એમ જોવે છે કે એનું ક્રમબદ્ધ જ એવું છે. એને એને ક્રમબદ્ધનું જ્ઞાન નથી, પણ જે જ્ઞાનીઓને ક્રમબદ્ધનું જ્ઞાન છે એ જ્ઞાનીઓ એને એમ જોવે છે કે એનું પણ ક્રમબદ્ધ કોઈ એવું જ છે. હમણાં આ વિષય ઉપર બેન શ્રી સાથે ચર્ચા થઈ, એની ટેપ પણ છે હિરાલાલજી પાસે, આપણે વગાડશું. બહુ સારો વિષયલાસ આવ્યો છે. એ જ્ઞાનીઓ એમ જોવે છે કે એનું ક્રમબદ્ધ એવું છે. જ્ઞાનીઓ પોતાનું ક્રમબદ્ધ એવું જોવે છે કે હું આત્મા જ્ઞાતા દ્રષ્ટા છું, મારા પર્યાયનું પરિણમન ક્રમશઃ શુદ્ધ થઈને પૂર્ણ થવાની પ્રતીતિ પોતાને આવી ગઈ છે. એમાં કેમ આ બે ભવ કે ચાર ભવ એ પ્રશ્નનો અસમાધાન જ્ઞાનીઓને વર્તતો નથી. કોઈ જ્ઞાની એક ભવમાં જશે, કોઈ જ્ઞાની ચાર ભવમાં જશે. ગુરુદેવ ચાર ભવ છે, સુદાનીજી ને એક ભવ છે, પોતે જ કહ્યું. તો અસમાધાન નથી કે કેમ એના એક ભવ અને અમારે ચાર, એ પ્રશ્ન નથી. ત્યાં એનું સમાધાન વર્તે છે, કેમ કે એ જોયું છે કે દ્રવ્યની યોગ્યતા અનુસાર ક્રમશઃ ક્રમબદ્ધપણે પરિણમે છે. છતાં અંતરંગમાં પોતાનો પુરુષાર્થ ચાલતો હોય છે, પ્રમાદ હોતો નથી. એ સિદ્ધાંતને વશ નવો પ્રમાદ થાય કે પ્રમાદ વધે એ પ્રકાર જ્ઞાનીઓને થતો નથી. જેટલો પણ પોતાનું પુરુષાર્થનું પરિણમન છે એ પુરુષાર્થનું પૂરેપૂરા પુરુષાર્થથી પોતાને સાધવાના પ્રયત્ન અંત જ રહે છે કે હોય છે, એટલું જ કુદરતી છે ત્યાં. એટલે થોડો વિષય અહીંયા જે પરસ્પર વિરુદ્ધતા ઊભી થાય છે ત્યારે આ વિષય થોડો સૂક્ષ્મ થઈ જાય છે. મારે મારામાં કેવી રીતે આ લાગુ કરવું? સિદ્ધાંત તો સમજાયો, પણ હવે મારે આ વિષય મારામાં, મારા અંતરંગ, મારા પરિણામમાં કેવી રીતે ઉતારવું? ત્યારે આ વિષય થોડો સૂક્ષ્મ થઈ જાય છે. જેટલો બુદ્ધિથી સમજાય છે એટલો ઉતારવામાં સ્થૂળ નથી કોઈ પણ સિદ્ધાંત એવો છે. જેમ કે બે દ્રવ્યો ની ભિન્નતા, કે જળ પદાર્થો છે જે ચેતન સ્વરૂપે નથી અને ચેતન પદાર્થો જીવો છે તે જળ સ્વરૂપે નથી, એ બુદ્ધિગમ્ય થવું બહુ સ્થૂળ અને સહેલું છે. પણ જીવને પોતાને એ પરિણમનમાં લેવું હોય અને શરીરમાં વેદના ઊભી થાય ત્યારે એ પરિણમન પ્રકૃતિનું અને શરીરના પરમાણુઓનું છે. અશાતા વેદની પ્રકૃતિનો ઉદય છે અને અહીંયા શરીરનું એ પરિણમન છે. જીવ સ્વભાવ એમાં નથી અને જીવ સ્વભાવમાં એ નથી, કેમ કે એ ચેતન છે ને આ જડ છે, એ ઉતારવું સૂક્ષ્મ છે. સમજવું એટલું સૂક્ષ્મ નથી પણ ઉતારવું એટલું સૂક્ષ્મ છે. એટલે સમજણ અને પરિણામમાં જે આતરો છે એની પ્રેક્ટિસ સિવાય કોઈ દિવસ સાધ્ય થતો નથી. આતરો જે મટાડવો એવું જે સાધ્ય કરવું, એટલે જેવું સમજણ એવું પરિણામન સાધ્ય કરવું એની પ્રેક્ટિસ સિવાય કોઈ દિવસ સાધ્ય થતું નથી. તકલીફ એ થાય છે કે સમજાણા પછી માણસને એમ લાગે છે કે આ તો આપણને સમજાઈ ગયો, વળી એ નીચે જોઈએ છે બીજા કોઈને ન સમજાતું હોય ને કે એના કરતા તો મને સમજાય છે. પણ ભાઈ એમ સમજાવવાથી સંતોષ પામવા જેવું નથી. એ સમજણને અંતરમાં ઉતારવાનો પ્રયત્ન વર્તતો હોય, એની પ્રેક્ટિસ એને ચાલુ કરી હોય તો એને ખ્યાલ આવે કે આ હજી સમજણથી પતે એવી વાત નથી. સમજણ પછી જે કાંઈ પ્રયાસ છે એ ખરેખર આની અંદર શરૂઆત છે. સમજણ એ જે શરૂઆત નથી પણ સમજણ પછીનો પ્રયાસ એ શરૂઆત છે. કેમ કે સમજણ તો વિકૃત રૂપે, જો પ્રયાસ નહીં થાય તો સમજણની વિકૃતિ ઊભી થયા વિના રહેશે નહીં. આ એક નિયમ છે કે જો સમજણને પરિણામમાં ઢાળવાનો પ્રયત્ન ન થાય તો એ સમજણ વિકૃતિ પેદા કર્યા વિના રહે નહીં, એ સમજણની વિકૃતિ ઊભી થાય. ભલે ઉપર ઉપરથી સમજણ બધી બરાબર આગમન અનુકૂળ દેખાતી હોય અથવા અર્થઘટનમાં ફેરફાર વાળીને દેખાતી હોય તો પણ એ સમજણમાં વિકૃતિ ઉત્પન્ન થઈ જાય છે, અથવા એ અયથાર્થ સમજણ છે અને એ સમજણથી લાભ નહીં, લાભ થવાને બદલે નુકસાન થવાની સંભવિતતા એમાં રહેલી છે. પર્યાય છે એને અનેક દ્રષ્ટિકોણથી જોવાય છે. એમાં ન્યાય અન્યાય નો જો વિચાર કરવામાં આવે, યોગ્યતા અયોગ્યતાનો વિચાર કરવામાં આવે તો આત્માને આ કઈ રીતે હિતરૂપ છે એ એક મુખ્ય દ્રષ્ટિકોણ જો અપનાવવામાં આવે તો વાંધો નથી, ને નહીતર વાંધો આવ્યા વિના રહેતો નથી. આ એની માસ્ટર કી છે. બહુ શરૂઆતમાં અધ્યાત્મ વિષય એક સાહિત્ય હાથમાં આવ્યું લૌકિક જીવનમાંથી 19 વર્ષની ઉંમર હતી, મુંબઈની અંદર એ વખતે પાંડુરંગ શાસ્ત્રી હાથે બોલે છે, એના ગીતા અને વેદાંત ઉપરના પ્રવચનો કેટલાક સાંભળ્યા, પાતંજલિ યોગ દર્શન યોગ ઉપરના કેટલાક પ્રવચન સાંભળ્યા. પાતંજલિ યોગ દર્શન નામનું શાસ્ત્ર આપણે જ્ઞાનાલયનું છે ને એ ટાઈપનું છે. પછી એક વિચારસાગર નામનો મહાત્મા નિશ્ચળ દાસ કરીને એક ઉત્તરમાં કાશ્મીર બાજુ એક હરિયાણા બાજુ પંજાબમાં થયેલા એનો એક ગ્રંથ છે તત્વજ્ઞાનનો, એ લોકોમાં જરા સૂક્ષ્મ ગ્રંથ ગણાય છે. એ બધું વાંચ્યું ત્યારે એમ થયું કે આમાં કોઈ પણ વાતને ન્યાયસર કે યથાર્થપણે તોડવી એ બહુ અઘરો વિષય છે. ઘણી વાતો છે, આ એક અધ્યાત્મની વિચારધારા એક મોટી દુનિયા છે, એક એવડી મોટી સૃષ્ટિ છે કે જેની અંદર હજારો ગમે ન્યાયો અને વિચારો રહેલા છે. બહુ વિશાળ વિષય છે. આવા મોટા વિષયની અંદર તદ્દન અજાણ્યો માણસ પ્રવેશ કરે, પહેલો વહેલો પ્રવેશ કરે ત્યારે તો તદ્દન અજાણ્યો હોય ને, એણે કેવી રીતે બધું નક્કી કરવું? એક તો એની પાસે બુદ્ધિશક્તિ મર્યાદિત હોય છે અને સામે સાહિત્ય અને એ વિચારોનો ઢગલો સિદ્ધાંતનો ઊભો છે, એને એણે કેવી રીતે મૂલવવા, કેવી રીતે તોડવા, એની યથાર્થતા યથાર્થતા કેવી રીતે નક્કી કરવું? પહેલો વિચાર આવે. પછી એ વિચાર આવ્યો કે ખરેખર તો લાંબું વાંચવા વિચારવા કરતા અને આ વિષયની બળકમાં દોડવા કરતા એ દોડ લગાવવા કરતા પહેલો એક દૃષ્ટિકોણ હાથમાં લાવી જવો જોઈએ કે કોઈ પણ વાતને યથાર્થપણે કેમ જોઈ શકાય. ગમે તે ઘટના હોય, ગમે તે પ્રકાર ઉભો થયો હોય, એને રાઈટ એંગલ થી જોવાની દૃષ્ટિકોણ પહેલા મેળવવો જોઈએ અને પછી જ આગળ હાલવું જોઈએ, એ પહેલા આગળ ન ચાલવું જોઈએ. આ વિચાર તે દિવસે પહેલા લાવ્યો. આ એક એનો મુખ્ય વિષય છે. આ નહીતર આની અંદર અનંત વાર આ જીવે ગોથું ખાધું છે અને અનંત આ જીવે ગોથું ખાધું છે. ગોથું ખાધા વિનારી એને જ્યાં સુધી એને સાચો દ્રષ્ટિકોણ હાથમાં ન આવે ત્યાં સુધી એને કાં તો એ સાચી દ્રષ્ટિકોણ હોય એના પડખે એના એનું પડખું એના ચરણ સેવવા અનન્ય ભક્તિ એ, અને કાં તો એ દ્રષ્ટિકોણ ગમે તેમ કરીને હસ્તગત કરવા. આ સિવાય બીજો એનો કોઈ બચવાનો ઉપાય નથી, નહીં તો બચી શકાય એવું નથી. આ વિષય જવાબ મળે છે જેને સાચો હોય એને તો, અને ખોટો હોય એને તો જવાબ મેળવવાની ફુરસદ એ હોતી નથી. બાકી તો જવાબ મળે છે, અંદર થી જ જવાબ મળે છે. પણ ગુરુવાણી નો આધારમાં એ આધાર યથાર્થ લે છે કે કેમ એ સવાલ છે. એટલે પ્રત્યક્ષ જ્ઞાની હોય એના નજીકના સહવાસી થવું જોઈએ અને પોતાની અંતરની વાતો એને પૂછવી જોઈએ કે મારે મારા આત્માનું હિત કરવું છે અને આમાં હું ક્યાંય ભૂલતો નથી ને. જો અંદરથી જવાબ ન મળતો હોય તો કાં તો અંતર સત જવાબ દે છે ને કાં તો બહારમાં સત જવાબ દે છે. સત વગર તો કોઈ આધાર નહીં હોય, અસતનો આધાર. પણ ગુરુ પ્રત્યક્ષ હોય તો તો આપણે ભૂલ કરતા હોય તો રોકી શકે, પ્રત્યક્ષ ન હોય તો કેવી રીતે રોકે? એવું તો નથી, કારણ કે ટેપમાં આજે વિવાદાસ્પદ વિષય તો થઈ ગયો અર્થઘટન કરવામાં. તો એવું છે કે શ્રીમદજીમાં શું થયું કે એમ કહે છે કે આની અંદર બારમનો સાર ભર્યો છે. વાત તો સાવ સાચી છે, એમના પત્રોમાં અનુભૂતિ કેમ થાય બારમનો સાર ભર્યો છે, પણ અર્થ એટલે એ સિવાય બીજો અર્થતા નથી. એ સિવાય બીજે અર્થતા નથી ત્યાં સુધી કે ખુદ સમયસાર આદિ ગ્રંથનો પોતે શ્રીમદજીએ મહિમા કર્યો છે છતાં એને અર્થતા નથી. એટલે શું છે કે એ એને સ્વીકારે છે પણ પોતાને ફાવે એટલું છે. એ ગ્રંથને એ સ્વીકારે છે કેટલો કે પોતાને ફાવે એટલો. સમયસાર આદિનો મહિમા કર્યો કોણે? શ્રીમદજીએ. છતાં સમયસાર આદિનો અધ્યયન કેમ નથી કરતા? જેના પત્રો એ વાંચે છે એમને તો એમનો મહિમા કર્યો છે, એને તો એ અંગીકાર નથી કરતા. એટલે પોતાને આમાં શું કરે છે કે પરોક્ષ વાણીમાં પોતાને અભિપ્રાયને અનુકૂળ હોય એટલો જ આધાર લેવો, એવો એક પ્રકાર ઊભો થઈ જાય છે. આ પોતાને માટે પોતે અન્યાય કરે છે, એ ન્યાયની વાત નથી. એમ નથી, એમ ન થવું જોઈએ. સર્વાંગ નિર્દોષ થવાનો માર્ગ છે જ્યાં ત્યાં એને સર્વાંગની વાત વિષયની જ્યાં જેમ છે તેમ જેટલી હદે છે તેમ એને સ્વીકારવું જોઈએ, બીજો ઉપાય નથી. અને એટલા માટે ભૂલ કરે તો કોઈ પરોક્ષ વ્યક્તિ હોય કહેવા આવી શકે નહીં, ભૂલ કરે તો પ્રત્યક્ષ હોય તે જ કહી શકે. અથવા એને કહેવાની તો જરૂર નથી, પણ પોતે ભૂલે છે કે નહીં એનું એ નક્કી ક્યાં કરવા જશે? ક્યાં નક્કી કરવા જશે? એના અર્થઘટનમાં પોતે ભૂલે છે કે નહીં એનું નક્કી કરવા ક્યાં જશે? બહારગામ જો ભૂલ્યો હોય રસ્તામાં તો કપડાં પહેરાય વગરનો નાનો છોકરો હોય 5-10 વર્ષનો, એને પૂછવા જવું પડે ભાઈ આની પર આ રસ્તો આમ ફલાણે જાય છે ફલાણે જાય છે. ત્યાં એ શરમાય કે હું મોટો આવો મોટર લઈને નીકળ્યો છું 1,00,000 રૂપિયાની, ના આમાં ક્યાં નાગડા ને પૂછવાનું તો થાય હેરાન, પૂછી લેવું પડે એમ. અહીંયા તો પોતાના હિતની અત્યંત અત્યંત ગરજ હોય, ઘણી ગરજ હોય એનું કામ છે. એ સરળ છે ને પોતાના પરિણામના વિષયના ખુલાસા કરે તો એને અવશ્ય માર્ગદર્શન મળે છે, નહીતર તો ક્યાં ગડબડ થઈ જાય કે હું મુશ્કેલ પડે છે. એ તો ભૂલ થવાનો સંભવ છે, પોતાની મેળે જયારે કરે છે ત્યારે ભૂલ થવાનો સંભવ છે. એક તો શું છે તકલીફ કે પ્રાયે પૂછવા ઠેકાણું મળવું મુશ્કેલ છે. આ જગતમાં જ્ઞાનીઓની એટલી બધી અછત છે કે અબજોમાં એકાદ મળે, કરોડોમાં નહીં પણ અબજોમાં એકાદ મળે. એની પણ જો દરકાર ન કરવામાં આવે, એની પણ અવગણના કરવામાં, દરકાર ન કરવી એનો અર્થ જ અવગણના છે. તો ભૂલવાનું ન થાય તો બીજું થાય પણ શું, એમાં એ જ થાય. એ તો થઈ શકે છે, એ તો બુદ્ધિની ચતુરાઈને ચાલાકી તો જીવને ફાવે છે, એમાં તો કઈ પ્રશ્ન નથી. તકરાર તો એની જોઈ છે ને, વિદ્વાનો વિદ્વાનો વચ્ચે તકરાર તો એની જોઈ છે. એ જોવું અહીંયા હું કહું છું એમ શાસ્ત્રમાં કહ્યું છે, હું કહું છું એમ આગમ કહે છે, હું કહું છું એમ જીનેન્દ્ર કહે છે, તકરાર તો એની જોઈ છે. વિતરાગતામાં પરિણામ, વિતરાગતાનો આવિર્ભાવ થવો એ સાચો દ્રષ્ટિકોણ છે. કોઈ નિરંજીવ પોતાની મેળે સાધી શકે છે, બાકી લગભગ તો દયા માણસોએ, સર્વ વિચારવાન જીવોએ જ્ઞાનીનું શરણું શોધ્યું છે એ બહુ વિચારપૂર્વક જ્ઞાપન કરેલું છે. બાકી કોઈક નિરંજીવ છે એવા પણ હોય છે કે જે પોતાની મેળે સાધી લે છે, એવાય કોઈ
નીકળે.
એ શ્રીમુખજીએ એક પત્ર લીધો છે, આપણે પણ આમાં આધાર લીધો છે. નિર્ભ્રામ દર્શનમાં ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન ક્રિયા, બીજી મનવચન કાયાની ક્રિયા જેને ક્રિયાકાંડ કહેવામાં આવે છે,
જ્ઞાન ક્રિયા
અને એટલે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ એવા શબ્દો એમણે વાપર્યા છે. એમાં પહેલા જ્ઞાન માર્ગને એમણે હાથમાં લીધો છે કે જ્ઞાન માર્ગે આગળ વધતા જીવને ક્યાં ક્યાં સંભાળવા જેવું છે અને કેવા કેવા દોષોની ઉત્પત્તિ થવી સંભવે છે. ક્રિયા માર્ગે આગળ વધતા જીવોને કેવા કેવા દોષો થવાની સંભાવના છે અને એ ક્યાં ક્યાં અટકી જાય છે, એ બંને વાત કર્યા પછી એમણે ત્રીજી ભક્તિ માર્ગની વાત વધારે આગળ મોટા આગળ કરી છે. ટૂંકામાં એ વાત લીધી છે, આપણે થોડો એ વિષયનો વિસ્તાર કર્યો છે. એમને ક્યાં છોડવાનો પ્રશ્ન છે? છોડવો હોય તો મારા પ્રેમભાઈ છોડવા દીધા નથી. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પહેલું વચન આ લીધું છે. જ્ઞાન માર્ગ છે એ કઠણપણે આરાધી શકાય એવો છે. કોઈ સીધો જ્ઞાન માર્ગે ચડવા જાય એટલે ખાસ કરીને એ વિષય આપણને સ્પર્શે છે, આપણને લાગુ પડે છે. એ વાત અહીંયા પહેલી આવી છે કે જ્ઞાન માર્ગ છે એ દુરારાધ્ય છે, પરમ અવગાઢ દિશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે, એનો અર્થ પરમ અવગાર્ડ સાપાયમાં પહેલા એટલે કે આત્મહિતની પૂરી લગ્ની લાગ્યા પહેલા સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કૃષ્ટ તીવ્ર ભાવના, જેને બેન શ્રી કહે છે ને આતેડીમાંથી ઉભી રહી, એવી દશા પામ્યા પહેલા કોઈ જ્ઞાન માર્ગે આગળ વધવાનું વિચારે તો એને પડવાના ઘણા સ્થાનક છે. ક્યાંથી ઉત્પન્ન થશે આ? દીપકભાઈ પ્રશ્ન આવ્યો રાતમાં. જ્ઞાન માર્ગે જો તમારે આગળ વધવાનું છે તો એ સંબંધીની જે અવગાઢ દશા છે એ આવ્યા પહેલા, એટલે કે એને ધ્યેય બંધાયા વગર એ દશા તો ઉત્પન્ન થાય નહીં. પરમ નિર્દોષતાનું, પૂર્ણ નિર્દોષતાનું, પરિપૂર્ણ નિર્દોષ થવાનું ધ્યેય બંધાયા વિના એ ભાવના આવે નહીં. અને એવી તૈયારી થયા પહેલા એમને આગળ વધવા માગે તો પડવાના ઘણા સ્થાનક છે. એક તો બુદ્ધિ અલ્પ હોવાથી સંદેહ થશે, અનેક જગ્યાએ શંકાનું સ્થાન ઊભું થશે, કેમ કે બુદ્ધિ ઓછી છે, અલ્પ છે. અને જેણે સિદ્ધાંતો નિરૂપા છે એ તો એકદમ બુદ્ધિની નિર્મળતાથી પરિણમિત થઈને સિદ્ધાંતો નિરૂપ્યા છે. આ ક્રમબદ્ધનો સિદ્ધાંત છે, સામે સામો કોન્ફ્લિક્ટ થાય છે કે એક કોરથી ક્રમબદ્ધ માનું, બીજી કોરથી મારી દશામાં દોષ ટાળવા અને ગુણ ઉપજાવવા, આ તો કરવું બાકી છે ને આ કરવું જોઈએ. જે સિદ્ધાંત બુદ્ધિની જ્ઞાનની નિર્મળતામાંથી ઉતરીને આવ્યો છે એ ગડબડવાળી બુદ્ધિમાં જલ્દી બેસે નહીં, એટલે શંકાના સ્થાન થઈ જાય. હવે આ જીવ શંકામાં ગળકા ખાતો હોય એને દ્રઢતા ક્યાંથી થાય? નિશંક વિષયમાં દ્રઢતા આવે, પણ શંકાના વિષયમાં એને દ્રઢ થવું કેવી રીતે બને? અનેક જગ્યાએ અંતરંગમાં એને શંકાઓ રહ્યા કરતી હોય છે, આમ હશે કામ હશે, આનું આમ હશે કામ હશે, કરવું ને નહીં કરવું, કરવું ને નહીં કરવું, બે વાત હારે આવે છે. ઉપદેશમાં એમ આવે છે તું દ્રષ્ટિ કર, તું પુરુષાર્થ કર, વળી ઉપદેશમાં એમ આવે છે કે પર્યાય એના કાળે થશે. બે ગુરુ વચન છે, કેનો આધાર લેશે, કેવી રીતે વળીને અવરોધ લાવીને અંદરમાં ઉતારવું? ચાર વાત કીધે હું ફર પડે, અંદરમાં ઉતારવું કેવી રીતે એ મુશ્કેલી પડે છે. આ એક ખરેખર મૂંઝવણનો વિષય છે જીવોને, મુક્ષુ જીવોને આ મૂંઝવણનો વિષય થાય છે. એટલે એમ કહે છે કે આમાં તો સંદેહ થવાના અનેક સ્થાનો છે. પછી આ કથાનું આપણે કર્ણાનું યોગ, કર્ણાનું યોગમાં 14 રાગ યોગનું જે વર્ણન છે એમાં પણ દ્વીપ સમુદ્રોનું વર્ણન છે, એમાં રહેલા પ્રાણીઓનું વર્ણન છે, એ વગેરે વર્ણન છે. એને શંકા થાય આવું કેમ હોય, આટલું બધું આવું મોટું કેમ હોય? 1000 યોજનનો મગરમચ્છ બેસતું નથી. એક અન્ય મતીઓ તો મશ્કરી કરી હતી કર્ણાનું યુગ જૈન વાંચીને, આ જૂં માથામાં પડે છે ને એનું ઉત્કૃષ્ટ માપ એવું છે કે 1 યોજનની જૂં હોય, મોટામાં મોટી જૂં કેવડી હોય?
1 યોજનની.
એક યોજનની જો માથામાં પડે તો દશા શું થાય? અમારા માથામાં તો સહન ન થાય, તમારા માથામાં જુદી વાત છે, પડતી હોય તો તમે જાણો. ઠીક, મુશ્કેલી કરી કે 1 યોજનની જૂં જૈન શાસ્ત્રમાં લખી છે તો જૈનોના માથામાં પડતી હશે, બાકી આપણા માથામાં તો આવી જ પડે નહીં. ઉપવાસ કર્યા તો મુશ્કેલી કરી હતી. એટલે શંકાના સ્થાનો એવા સ્વર્ગના નરકના એટલા બધા વર્ણન આવે કે અતિશયોક્તિ લાગે. આ સ્વર્ગ વર્ગની વાતો બધી કલ્પના છે, સ્વર્ગ નરક હોય નહીં, ક્યાંય આવું ક્યાંય હોય નહીં, બધું આયા આયા છે એમ કરીને ગોતો વાળે છે. એ સંદેહના સ્થાનો ઘણા છે, વિકલ્પો વધવાનું પણ અવકાશ ઘણો છે. અનેક નયથી, અનેક ન્યાયોથી સિદ્ધાંતનો વિષય સામે આવે ત્યારે એની અંદર એટલા બધા વિકલ્પો ઉપજે કે જે વિકલ્પને શાંત કરવાનો આ માર્ગ છે એ જ માર્ગમાં વિકલ્પ વધી જવાનું કારણ બને છે. એટલી ગડમથલ 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 ચાલ્યા કરે, વિકલ્પમાં એટલો અટવાય કે વિકલ્પ છોડવાની તો વાત ક્યાંય પડી રહી છે, ઉતાણો ગૂંચવાતો જાય. અને સ્વચ્છંદતા, જ્ઞાન માર્ગે કોઈ મોટામાં મોટું ભયસ્થાન હોય તો એ સ્વચ્છંદતાનું છે. થોડી પણ સમજણ આવે અને એને એમ થાય કે હવે મને જાણે જ્ઞાન થઈ ગયું, પહેલા એ સમજણ નહોતી ને પછી સમજણ થઈ, એટલો માત્ર એની સમજણનો ફેરફાર પરિણમનનો વિચાર કર્યા વિના એને સ્વચ્છંદતામાં લઈ જાય છે. એ બહુ મોટો દોષ છે અને થોડો છૂપો દોષ છે કે જે જલ્દી પોતાથી પોતાને સમજવામાં પણ આવતો નથી એવો દોષ છે. એ પણ જ્ઞાન માર્ગનો એક ભયસ્થાન છે મોટું. અતિ પરિણામીપણું, અતિ પરિણામીપણું એટલે હોય એના કરતાં વધારે માની લેવું, પરિણમન હોય અને માની લેવું એને અતિ પરિણામીપણું કહેવામાં આવે છે. એ આદિ કારણો વારંવાર જીવને માર્ગથી પડવાના હેતુઓ થાય છે અથવા એને ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. બે એક જ વાત છે, અતિ પરિણામી પણ એટલે શું કે એને હું આગળ વધી ગયો છું એમ લાગે છે. સમજણ થયા પછી એને એમ લાગે છે કે હું આગળ વધી ગયો છું. એ સમજણનું વાસ્તવિક પરિણમન થવું એ બીજો વિષય છે. અને એ પરિણમન થયા પહેલા સમજણ થતા જ એને એમ લાગ્યું કે હું તો આગળ વધી ગયો છું, ત્યારે એને અતિ પરિણામી પણ કહેવામાં આવે છે. એ પણ સ્વચ્છંદને મળતો દોષ છે. પણ એનું પરખું કોઈ વાર એવું હોય છે, જેમ કોઈ નથી ટીકા કરતા કે ભાઈ અધૂરો છલકાય. અધૂરો છલકાય એટલે શું કે ઓછું સમજતો હોય અને ઘણું સમજ સમજે છે, એ પ્રકારનું એનું જે બહારમાં આવું થાય છે એને અતિ પરિણામી પણ કહે છે. એને પડવાના હેતુઓ થાય છે અથવા નુકસાનના હેતુ થાય છે, એને ઉપરની ભૂમિકા એને એ દોષને લઈને પ્રાપ્ત થતી નથી. એ ટૂંકામાં એમને એ વાત સમાવી છે. ક્રિયા માર્ગે, હવે જે આ ક્રિયા કરે છે, લોકો ક્રિયાકાંડમાં પડ્યા છે, એને અસદ અભિમાન. પહેલું તો એ હું આ વ્રત આદિ પાળું છું ને બીજા પાળતા નથી, એવું અસદ અભિમાન અથવા દેહની ક્રિયા, વચનની ક્રિયા, મૌન આદિ રહેવાની વાણીની ક્રિયા, એ જળની ક્રિયામાં હું પણ અસતમાં સતનો આરોપ, એ અસત છે પોતાને માટે, પર સત છે તે અસત છે, એમાં હું પણ થઈ જવું, એ અસત અભિમાન છે. એવું અસત અભિમાન, વ્યવહાર આગ્રહ, એને એનો એ દુરાગ્રહ રહ્યા કરે. આમ તો થવું જ જોઈએ, આત્મું તો થવું જ જોઈએ, એટલી ક્રિયા તો ભજવી જ જોઈએ, એવો એક વ્યવહાર આગ્રહ. સિદ્ધિ મોહ, આમ કરતા કરતા કાંઈક એનું ફળ મળશે, રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થશે, અનુકૂળતાઓ મળશે. પૂજા સત્કાર આદિ યોગ, આ બે દોષ તો ઉપર જ્ઞાન માર્ગમાં પણ લાગુ પડે છે. અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા, જેને એ દેહની ક્રિયામાં જ આત્માની શ્રદ્ધા થઈ જાય, નિષ્ઠા એટલે શ્રદ્ધા થાય છે કે આટલું થાય તો જ બરાબર, ન થાય તો બરાબર નહીં, એવા દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતા, વિરલ પુરુષને બાદ કરતા, ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે કારણથી આશ્રય કર્યો છે. અને આજ્ઞા આશ્રિત પણ અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સર્વાર્પણ સ્વાધીન પણ શિરસા વંદ દીઠું છે. આ કેટલી ભક્તિ હોવી જોઈએ એ સંબંધનો વિષય છે કે તેથી જ મોટાભાગના વિચારવાન જીવોએ આજ્ઞા આશ્રિત પણ અને પરમ પુરુષ સદગુરુને લીધા, ભક્તિથી વાત લેવી છે ને, પરમ પુરુષ સદગુરુને વિશે એને પરમ પુરુષમાં સ્થાપ્ય પ્રત્યક્ષ છે ને, માટે ભલે અહીંયા જ્ઞાનીની દશા ચોથા ગુણ સ્થાનની, પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ પૂરી અર્પણતા સાથેનું સ્વાધીન પણ એને આધીન થવાનું શિરસાવંદ દીઠું છે, એમને માથે ચડાવ્યું છે અને તેમ જ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, એ યોગ આ જગતમાં મળવો મુશ્કેલ છે. નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય છે. આ નુકસાન